એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક ઘણી અનોખી નવલકથાની વાત કરવાના છીએ. 20મી સદીના ઇટાલીના ખૂબ જાણીતા અને કહેવાય ને કલ્પનાશીલ લેખક ઇટાલો કાલ્વિનો.
હા બિલકુલ, અને એમની પણ પેલી જાદુઈ રચના ઇફ ઓન અ વિન્ટર્સ નાઇટ અ ટ્રાવેલર.
બરાબર, કાલ્વિનોનો જન્મ તો ક્યુબામાં થયેલો પણ ઉછેર પછી ઇટાલીમાં. એમના માતાપિતા વૈજ્ઞાનિક હતા અને એની અસર એમના લખાણમાં દેખાય છે ને?
ચોક્કસ દેખાય છે. એક તરફ તર્ક, રચના અને બીજી તરફ એકદમ સ્વપ્ન જેવી કલ્પના, બંનેનું મિશ્રણ અદ્ભુત છે.
અને પેલો બીજા વિશ્વયુદ્ધનો અનુભવ, ફાસીવાદ સામેની લડાઈ, એ બધું શરૂઆતના લખાણમાં હતું પણ પછી તેઓ ઝડપથી બદલાયા.
હા, નિયોરિયાલિઝમથી આગળ વધીને ફેબ્યુલિઝમ અને પ્રયોગાત્મક સાહિત્ય તરફ વળ્યા. અને પેલું ઉલિપો ગ્રુપ, એ બહુ મહત્વનું રહ્યું એમના માટે.
હા, ઉલિપો એટલે કે સાહિત્ય પર બંધનો કે નિયમો લાદીને નવી સર્જનાત્મકતા શોધવી, અમુક અક્ષર ન વાપરવાનો નિયમ વગેરે.
બરાબર, અને આ જ પ્રયોગશીલતા, આ રમત જેવી શૈલી એ ઇફ ઓન અ વિન્ટર્સ નાઇટ અ ટ્રાવેલરમાં એકદમ ટોચ પર પહોંચે છે. 1979માં આવી હતી આ બુક.
અને એ માત્ર એક વાર્તા નથી ખરું ને, એ તો જાણે વાચન અને લેખન પોતે શું છે એની જ એક સફર છે, એક કોયડા જેવી.
સાચી વાત, એક કોયડો, એક રમત. અને રમત તો પુસ્તક ખોલતાની સાથે જ શરૂ થઈ જાય છે. પહેલું જ વાક્ય જુઓ.
પેલું યુ આર અબાઉટ ટુ બિગિન રીડિંગ ઇટાલો કેલ્વિનોઝ ન્યૂ નોવેલ વાળો.
હા, એ જ સીધું વાચકને સંબોધન. તમે ઇટાલો કેલ્વિનોની નવી નવલકથા વાંચવાની શરૂઆત કરી રહ્યા છો. જાણે પુસ્તક જ વાત કરતું હોય, વાચકને તમે કહીને સીધો વાર્તાનો નાયક બનાવી દે છે.
એટલે વાચક તરત જ જોડાઈ જાય, ઉત્સાહથી વાંચવાનું શરૂ કરે. પહેલું પ્રકરણ તો રોમાંચક છે ને, કોઈ જાસૂસી વાર્તા જેવું.
હા બરાબર, એક ટ્રેન સ્ટેશન, રહસ્યમય માહોલ, ઉત્સુકતા વધતી જાય. પણ પછી
પછી શું થાય?
પછી બધું અટકી જાય છે. થોડા પાના પછી ખબર પડે કે પ્રિન્ટિંગમાં ભૂલ છે, અમુક પાના ફરી છપાયા છે, વાર્તા અધૂરી.
ઓ, આ તો કોઈ પણ પુસ્તક પ્રેમી માટે સૌથી ખરાબ વાત કહેવાય.
ખરી વાત, પણ કાલ્વિનોની કમાલ જુઓ. આ અતાશામાંથી જ નવલકથાની ખરી મજા શરૂ થાય છે. પેલી અધૂરી વાર્તા પૂરી કરવાની એકદમ તીવ્ર ઈચ્છા જાગે છે વાચકને.
અને એ ઈચ્છા એને પાછો પુસ્તકની દુકાને લઈ જાય છે, બરાબર?
હા, અને ત્યાં એને મળે છે લુડમિલા, બીજી વાચક. એની સાથે પણ સેમ પ્રોબ્લેમ.
અચ્છા, એટલે બે સમાન દુઃખી જીવ મળે છે અને અહીંથી વાર્તા બીજો વળાંક લે છે. પુસ્તકની શોધ સાથે સાથે એક સંબંધની પણ શરૂઆત થાય છે.
બરાબર, એમની સરખી મૂંઝવણ, સરખી ઉત્સુકતા એમને નજીક લાવે છે. પછી તેઓ સાથે મળીને પેલી અધૂરી વાર્તા શોધવાનું નક્કી કરે છે.
પણ અહીંથી જ કાલ્વિનોની રમત શરૂ થાય છે એમને.
હા, અહીં જ વાચક ચક્રાવે ચડે છે. જ્યારે પણ એમને લાગે કે હાશ, હવે સાચું પુસ્તક મળ્યું,
ત્યારે ખબર પડે કે એ કોઈ બીજી જ વાર્તા છે.
બિલકુલ, તદ્દન અલગ નવલકથાનું પહેલું પ્રકરણ. ક્યારેક પોલેન્ડની કોઈ પ્રેમ કથા હોય તો ક્યારેક સિમેરિયા નામના કાલ્પનિક દેશની રાજકીય ગરબડ.
સિમેરિયા, કાલ્પનિક દેશ.
હા, અને ક્યારેક જાપાનની શૃંગારિક વાર્તા. એમ એક પછી એક 10 અલગ અલગ વાર્તાઓની શરૂઆત એ લોકો વાંચે છે.
10 જુદી જુદી વાર્તાઓ અને બધી અધૂરી. આ તો ખરેખર અદ્ભુત છે. એટલે વાચકનો જે મૂળ હેતુ હતો એક વાર્તા પૂરી વાંચવી, એ તો સતત માર્યો જાય છે.
હા, અને આ જ પેટર્ન, આ અધૂરપ એ જ નવલકથાનું બંધારણ બની જાય છે. અને ધીમે ધીમે ખબર પડે છે કે આ કોઈ સંયોગ નથી, આની પાછળ એક મોટું સાહિત્યિક ષડયંત્ર છે.
ષડયંત્ર કોનું?
એક રહસ્યમય અનુવાદક છે, અરમેસ મારાના. એ આ બધા પાછળ છે. એ જાણી જોઈને પુસ્તકોમાં ગડબડ કરે છે, ખોટા અનુવાદો ફેલાવે છે, વાર્તાઓ અધૂરી છોડી દે છે.
પણ શા માટે? એનો હેતુ શું?
મારાનાનું માનવું છે કે સાહિત્યમાં મૂળ કે અસલી જેવું કંઈ હોતું જ નથી. બધું નકલ, અનુવાદ, બનાવટ જ છે. એટલે વાચકની પેલી સુસંગતતા અને પૂર્ણતાની જે તરસ છે એની મજાક ઉડાવે છે જાણે.
હમ, એટલે એક તરફ આપણો વાચક છે જે એક સળંગ પૂરી વાર્તા ઈચ્છે છે, અને બીજી તરફ આ લુડમિલા અને મારાનાની દુનિયા છે જે વિવિધતા અને અધૂરપમાં માને છે. રસપ્રદ ચક્કર છે આ તો. ચાલો આ પાત્રો વિશે થોડી વધુ વાત કરીએ. પેલો વાચક, જેને કાલ્વિનો તમે કહે છે, એની સફર કેવી રહે છે?
વાચક શરૂઆતમાં તો આપણા જેવો જ સામાન્ય વાચક છે. પુસ્તકમાં ખોવાઈ જવું, વાસ્તવિકતાથી દૂર ભાગવું, એક સારી વાર્તાનો સંતોષ મેળવવો, બસ આટલી જ ઈચ્છા.
પણ પછી?
પણ જેમ જેમ એક પછી એક અધૂરી વાર્તાઓ સામે આવે છે, તેમ તેમ એ બદલાય છે. માત્ર વાર્તા વાંચનારો નથી રહેતો, એ એક જાસૂસ બની જાય છે. સક્રિય રીતે શોધખોળ કરે છે, પ્રશ્નો પૂછે છે, લુડમિલા સાથે મળીને આ કોયડો ઉકેલવાનો પ્રયત્ન કરે છે.
એટલે એનો વિકાસ થાય છે.
હા, એ સમજે છે કે કદાચ અંત શોધવા કરતાં આ શોધવાની પ્રક્રિયા જ વધુ મહત્વની છે. વાંચવું, વિચારવું, લુડમિલા સાથેનો સંબંધ, આ બધું જ.
અને લુડમિલા એ માત્ર પ્રેમિકા તરીકે છે કે એના પાત્રોનું બીજું કોઈ સ્તર પણ છે?
ના ના, લુડમિલા બહુ અગત્યનું પાત્ર છે. એ માત્ર સાથી નથી, પણ જાણે એક અલગ વાચન ફિલોસોફીનું પ્રતીક છે. વાચકને અંત જોઈએ છે, જ્યારે લુડમિલાને શરૂઆતનો રોમાંચ ગમે છે.
અચ્છા, એટલે નવી વાર્તા શરૂ કરવાની ઉત્તેજના.
બરાબર, પહેલું પાનું ખોલવાની મજા. તે બૌદ્ધિક છે, પણ સાથે સાથે વાર્તાઓની આ અસ્તવ્યસ્ત દુનિયાને સ્વીકારવા તૈયાર છે. એ વાચકને પણ હળવેથી પડકારે છે, સમજાવે છે કે દરેક વાર્તાનો સુઘડ અંત જરૂરી નથી.
અને એમની પ્રેમકથા
એ પણ પુસ્તકોની આસપાસ જ વિકસે છે. પુસ્તકાલયોમાં, પુસ્તકોની ચર્ચામાં, જાણે સાહિત્ય જ એમને જોડી રહ્યો હોય.
હવે પહેલા ખલનાયક પર આવીએ. એરમેસ, મારાના, પડછાયા જેવો, એની ફિલોસોફી શું છે? શા માટે આ બધું કરે છે?
મારાના છે, એ માને છે કે સાહિત્યમાં મૌલિકતા એક ભ્રમ છે. બધું જ કોઈકની નકલ છે, કોઈ જૂની વાર્તાનો પડઘો છે. અનુવાદ તો મૂળ સાથે છેતરપિંડી છે.
એટલે એ એક પ્રકારનો શૂન્યવાદી, નિહિલિસ્ટ.
હા, કહી શકાય. અને આ વિચારથી એ સાહિત્ય જગતમાં ગરબડ ફેલાવે છે. બનાવટી પુસ્તકો, ખોટા લેખકો, અધૂરી વાર્તાઓ. જાણે કહે છે કે જો બધું બનાવટી જ છે તો ચલો એની ઉજવણી કરીએ. એ વાચકની વ્યવસ્થા અને અર્થની શોધને સીધો પડકારે છે.
આ સિવાય એક લેખકનું પાત્ર પણ છે, સિલાસ ફ્લેનરી. એનું શું મહત્વ છે?
હા, સિલાસ ફ્લેનરી એક પ્રખ્યાત આયરિશ લેખક, પણ અત્યારે એમને નાઇટર્સ બ્લોક છે, લખી નથી શકતા.
ઓહ.
વાચકને એમની ડાયરી મળે છે, અને એમાં ફ્લેનરી લેખક હોવાના દબાણ, વાચકોની અપેક્ષાઓ, પોતાની સર્જનાત્મકતા સુકાઈ જવાના ડર વિશે લખે છે.
એટલે એ લેખકના સંઘર્ષની વાત કરે છે.
બરાબર, વાચકની સફરની સામે આ લેખકની સફર છે. વાર્તાને એક બીજું પરિમાણ મળે છે એનાથી.
તો આ બધા પાત્રો, આ ષડયંત્ર, આ 10 અધૂરી વાર્તાઓ, આ બધાની વચ્ચે મુખ્ય કથા કેવી રીતે આગળ વધે છે? શું વાચક અને લુડમિલા ક્યારે કોઈ વાર્તા પૂરી કરી શકે છે?
કથા સીધી રેખામાં નથી ચાલતી, મેં કહ્યું એમ, વર્તુળમાં ફરે છે. એક પુસ્તક શરૂ કરે, ભૂલ નીકળે, બીજું શોધે, એ પણ અધૂરું.
એટલે ઇફ ઓન અ વિન્ટર્સ નાઇટ અ ટ્રાવલર થી શરૂ કરીને
પછી આઉટસાઇડ ધ ટાઉન ઓફ માલબોર્ગ, પછી લીનિંગ ફ્રોમ ધ સ્ટીપ સ્લોપ, પછી વિધાઉટ ફિયર ઓફ વિન્ડ ઓર વર્ટિગો, એમ એક પછી એક 10 શરૂઆતો મળે છે.
પણ અંત એકનો પણ નહીં? આ તો ખરેખર હતાશ કરી દે એવું લાગે.
શરૂઆતમાં લાગે, પણ પછી ધીમે ધીમે વાચક પણ આ રમતમાં સામેલ થઈ જાય છે. અને ખરી ઘટના મારાના સાથેના મુકાબલામાં નથી બનતી.
તો ક્યાં?
એક મોટી સરકારી લાઇબ્રેરીમાં. ત્યાં વાચક બીજા લોકોને પુસ્તકો વિશે વાત કરતા સાંભળે છે. કોઈ કહે મને રોમાંચ જોઈએ, કોઈ કહે જ્ઞાન, કોઈ કહે પ્રેમ.
અને ત્યાં એને કંઈક સમજાય છે?
હા, એક ઝબકારો થાય છે. એને અચાનક ખ્યાલ આવે છે કે એને જે 10 અધૂરી વાર્તાઓના પહેલા પ્રકરણ વાંચ્યા છે, એમના શીર્ષકો, હા, એ શીર્ષકોને જો ક્રમમાં ગોઠવીએ તો એક લાંબુ કાવ્યાત્મક વાક્ય બને છે.
ખરેખર? કયું વાક્ય?
એજ, ઇફ ઓન અ વિન્ટર્સ નાઇટ અ ટ્રાવેલર આઉટસાઇડ ધ ટાઉન ઓફ મોલબોર્ગ, લીનિંગ ફ્રોમ ધ સ્ટીપ સ્લોપ, વિધાઉટ ફિયર ઓફ વિન્ડ ઓફ વર્ટિગો, લુક્સ ડાઉન ઇન ધ ગેધરિંગ શેડો, in a network of lines that enlace, in a network of lines that intersect, on the carpet of leaves illuminated by the moon, around an empty grave, what story down there awaits its end?
અરે વાહ, આ તો અદ્ભુત. થોડું થોભીને જો શિયાળાની રાત્રે એક મુસાફર માલબોર્ગ શહેરની બહાર ઊભી ભેખડ પર ઝૂકીને પવન કે ચક્કરના ભય વિના ઘેરાતા પડછાયામાં નીચે જુએ, ગૂંથાતી રેખાઓના જાળામાં, છેદતી રેખાઓના જાળામાં, ચંદ્રથી પ્રકાશિત પાંદડાઓની જાજમ પર, એક ખાલી કબરની આસપાસ, તો કઈ વાર્તા ત્યાં નીચે તેના અંતની રાહ જુએ છે. વાહ
છે ને કમાલ! 10 અધૂરી વાર્તાઓના શીર્ષક મળીને એક 11મી નવી સંભવિત વાર્તાની શરૂઆત બની જાય છે.
એટલે આ તો જાણે અનંત ચાલતી પ્રક્રિયા છે. એક વાર્તા બીજી તરફ વિચારો કરે.
બિલકુલ! અને આ ક્ષણે વાચક સમજી જાય છે એને પેલી 10 વાર્તાઓનો અંત ક્યારેય નહીં મળે, કારણ કે કદાચ વાર્તાનો કોઈ અંતેમંત હોતો જ નથી.
પણ એને એક જુદા પ્રકારની પૂર્ણતા મળે છે ને.
હા, ભૌતિક અંત નહીં પણ એક સમજણ. અને બીજું, આ આખી સફર એને લુડમિલાની નજીક લાવી છે.
તો નવલકથાનો અંત કેવો છે? વાચક અને લુડમિલાનું શું થાય છે?
અંત પણ એટલો જ સુંદર અને કાલ્વિનો એસ્ક છે. વાચક અને લુડમિલા લગ્ન કરી લે છે.
ઓહ, સરસ!
છેલ્લું દ્રશ્ય બંને પથારીમાં છે. લુડમિલા પોતાનું પુસ્તક બંધ કરીને સુવાની તૈયારી કરે છે, પણ વાચક એ હજુ વાંચી રહ્યો છે.
હજુ પણ?
હા, લુડમિલા પૂછે છે, હજુ શું વાંચો છો? અને વાચક જવાબ આપે છે, જે નવલકથાનું છેલ્લું વાક્ય છે.
શું છે વાક્ય?
જસ્ટ અ મોમેન્ટ, આઈ હેવ ઓલમોસ્ટ ફિનિશ્ડ ઇફ ઓન અ વિન્ટર્સ નાઇટ અ ટ્રાવેલર બાય ઇટાલો કેલ્વિનો.
બસ એક મિનિટ, હું ઇટાલો કેલ્વિનોની ઇફ ઓન અ વિન્ટર્સ નાઇટ અ ટ્રાવેલર લગભગ પૂરી કરવા આવ્યો છું.
અરે, આ તો વાર્તા પોતાની પર જ પાછી ફરી. પુસ્તકની અંદરનો વાચક એ જ પુસ્તક વાંચી રહ્યો છે જે આપણે હાથમાં પકડ્યું છે.
બરાબર, એક સંપૂર્ણ વર્તુળ, કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય છે. ખરેખર દિમાગને કસરત કરાવે એવું પુસ્તક છે આ. આખી રચના જ વાચન પ્રક્રિયા પર, વાર્તાના સ્વરૂપ પર એક ઊંડું ચિંતન છે. આના મુખ્ય વિષયો શું ગણી શકાય ટૂંકમાં?
સૌથી પહેલું તો, જેમ આપણે વાત કરી, વાચનની પ્રકૃતિ. આપણે કેમ વાંચીએ છીએ, શું શોધીએ છીએ, કાલ્વિનો વાચકને કેન્દ્રમાં મૂકે છે. વાચક જ વાર્તાનો સહસર્જક છે.
અને પેલો મૌલિકતા વિરુદ્ધ બનાવટનો મુદ્દો, એરમેસ મારાના દ્વારા શું કોઈ વાર્તા ખરેખર ઓરિજિનલ હોય? શું એનાથી ફરક પડે છે જો એ આપણને ગમી જાય?
હા, એ પોસ્ટ મોડર્ન વિચારધારા. કાલ્વિનો આપણને એના પર વિચારતા કરી મૂકે છે. કોઈ સીધો જવાબ નથી આપતા, પણ પ્રશ્નો ઉઠાવે છે.
મને પેલો અંત માટેનો આપણો જે આગ્રહ હોય છે એના પરનો કટાક્ષ પણ મહત્વનો લાગે છે. સતત અધૂરી વાર્તાઓ આપીને કાલ્વિનો આપણી આ જરૂરિયાતની જાણે મજાક ઉડાવે છે.
ચોક્કસ! કદાચ વાર્તાનો સાચો જાદુ અંતમાં નહીં પણ શરૂઆતના રોમાંચમાં છે, અજ્ઞાતમાં. લુડમિલા એ જ તો કહે છે, અધૂરપમાં પણ એક શક્યતા છે.
અને આ બધી બૌદ્ધિક રમતોની વચ્ચે પેલી પ્રેમ કથા વાચક અને લુડમિલાની એ વાર્તાને ભાવનાત્મક રીતે જોડી રાખે છે.
હા, અને એમનો સંબંધ પણ પુસ્તકો દ્વારા જ બંધાય છે. એટલે વાચન નહીં, એક આત્મીય જોડનારું કાર્ય પણ બને છે. માત્ર એકાંતની પ્રવૃત્તિ નથી રહેતી.
કાલ્વિનોની શૈલીની વાત કરીએ તો પેલો દ્વિતીય પુરુષ યુનો પ્રયોગ, એ તો કમાલ છે.
હા, એ વાચક અને વાર્તા વચ્ચેની દિવાલ જ તોડી નાખે છે. અને આ પુસ્તક મેટાફિક્શનનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે કે ફિક્શન જે પોતાના ફિક્શન હોવા અંગે સભાન છે. પાત્રો સાહિત્યની ચર્ચા કરે, લેખકો લેખન વિશે વિચારે.
અને પેલી 10 અલગ અલગ શૈલીઓ, જાસૂસી, રોમાન્સ, રાજકીય, એ બધું
એ પેસ્ટિશ, એટલે કે બીજી શૈલીઓની નકલ. એનાથી કાલ્વિનો પોતાની વર્સેટાઇલિટી બતાવે છે. પણ એ માત્ર નકલ નથી, સાહિત્યના વિવિધ સ્વરૂપોની ઉજવણી પણ છે.
કોઈ ખાસ અવતરણો જે યાદ રહી જાય એવા?
શરૂઆતનું વાક્ય તો છે જ, પછી પેલું લુડમિલાનું, રીડિંગ ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ સમથિંગ દેટ ઇઝ અબાઉટ ટુ બી. વાંચવું એટલે એવા કશાક તરફ જવું જે હજુ બનવાનું છે. એ વાંચનાના રોમાંચને બરાબર પકડે છે.
અને પુસ્તકાલયમાં પેલું વાક્ય હતું જીવન અને મૃત્યુ વિશે?
હા, ધી અલ્ટિમેટ મીનિંગ ટુ વિચ ઓલ સ્ટોરીઝ રિફર હેઝ ટુ ફેસીસ, ધ કન્ટિન્યુટી ઓફ લાઈફ, ધી ઇનએવિટેબિલિટી ઓફ ડેથ. બધી વાર્તાઓના મૂળમાં આ જ સત્યો છે.
અને અંતિમ વાક્ય, એ તો પોતે જ અવતરણ બની જાય એવું છે.
ખરું, આ પુસ્તક વાંચવાનો અનુભવ કેવો હોય છે? માત્ર બૌદ્ધિક કસરત જેવો કે કંઈક બીજું પણ?
મને લાગે છે શરૂઆતમાં થોડી હતાશા આવે પેલી અધૂરી વાર્તાઓને લીધે, પણ પછી કાલ્વિનોની આખી રચના સમજાય એટલે મજા આવે. આશ્ચર્ય થાય અને વાચક લુડમિલાની વાત ભાવનાત્મક રીતે જોડે છે.
પણ સૌથી મોટી અસર શું?
મને લાગે છે કે એ આપણને વાચક તરીકે વધુ જાગૃત બનાવે છે. આપણે પુસ્તકો પાસે શું ઈચ્છીએ છીએ, આપણી અપેક્ષાઓ શું છે, એના વિશે વિચારતા થઈ જઈએ છીએ. પહેલું પાનું ખોલવાનો જે નિર્દોષ આનંદ હોય છે, એ જાણે પાછો આવે છે.
અને એ પણ સમજાય છે કે દરેક વાર્તાનો એક ચોક્કસ સુઘડ અંત હોય એ જરૂરી નથી. ક્યારેક સફર જ મહત્વની હોય છે.
બરાબર. આ નવલકથા આપણને યાદ અપાવે છે કે વાર્તાઓ અને કદાચ જીવન પોતે પણ હંમેશા અધૂરા રહી શકે છે,
અને કદાચ એ અધૂરપમાં જ તેમનો સાચો જાદુ અને સંભાવના છુપાયેલી છે, જે આપણને સતત શોધતા રહેવા, વાંચતા રહેવા પ્રેરે છે. ખરું ને?
સાચી વાત.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.